એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક જાણીતા વિવેચક નવલરામ પંડ્યાના એક ખૂબ જ નોંધપાત્ર લેખ રસનો અનુભવ અને ગાયન કવિતા પર ઊંડાણથી વાત કરવાના છીએ. આપણી પાસે આ નિબંધ છે જે એમને છેક 1867માં લખેલો. આપણો મુખ્ય હેતુ એ સમજવાનું છે કે પંડ્યા જે અત્યંત તીવ્ર ભાવનાત્મક અનુભવની વાત કરે છે, જેને એ રસ કહે છે, એને એ કેવી રીતે જુએ છે, અને હા, એ અનુભવને વ્યક્ત કરવામાં સંગીત એટલે કે રાગ અને ગીત કવિતા મતલબ કે ગાયન કવિતા એની શું ભૂમિકા છે, એમના વિચારો શું છે એ વિશે ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા.
બિલકુલ, પંડ્યાનો આ લેખ છે ને એ આપણને માનવ અનુભૂતિની જે ચરમસીમાઓ છે અને કલાના જે માધ્યમો છે, ખાસ કરીને શબ્દ અને સૂર, એ આ અનુભૂતિને પકડવામાં કેટલા સફળ છે કે કદાચ નિષ્ફળ પણ જાય છે એના પર વિચારતા કરી મૂકે છે. એમની દ્રષ્ટિ મુખ્યત્વે રસની શુદ્ધતા અને એને વ્યક્ત કરવામાં જે પડકારો આવે ને એના પર કેન્દ્રિત છે.
પંડ્યા શરૂઆત ત્યાંથી કરે છે જ્યાં આપણું મન કોઈ અત્યંત તીવ્ર લાગણીથી ભરાઈ જાય છે. પછી એ ખૂબ આનંદ હોય કે ઊંડો શોક, ડર હોય કે પછી આશ્ચર્ય. એ પૂછે છે કે આવી ક્ષણોમાં ખરેખર શું થાય છે, કેવી હોય એ અવસ્થા.
પંડ્યાના મતે એ ક્ષણે આપણો આત્મા જાણે એ ભાવમાં પૂરેપૂરો ડૂબી જાય છે. એક એવી સ્થિતિ બને છે જ્યાં આપણી જે બધી બૌદ્ધિક શક્તિઓ છે, કલ્પના કરવી, સરખામણી કરવી, યુ નો વિશ્લેષણ કરવું, એ બધું જાણે ક્ષણભર માટે થંભી જાય છે. ત્યારે ફક્ત બે જ તત્વ સક્રિય હોય, એક તો રસેન્દ્રિય એટલે કે લાગણીને અનુભવવાની આપણી અંદરની શક્તિ, અને બીજો એ લાગણીનો વિષય. અને રસપ્રદ વાત એ છે કે આ સ્થિતિમાં જે અનુભવ કરે છે ભોગતા અને જેનો અનુભવ થાય છે ભોજ્ય, એ બે વચ્ચેનો ભેદ પણ રહેતો નથી. આત્મા ફક્ત રસમગ્ન બની જાય છે.
અચ્છા, એટલે કે એ શુદ્ધ અનુભવની ક્ષણમાં હું અને બીજું એવો કોઈ ભેદ જ નથી રહેતો. તો પછી આવી સંપૂર્ણ તલ્લીન અવસ્થામાં અભિવ્યક્તિ કેવી રીતે થાય? શું ત્યારે લાંબા લાંબા વર્ણનો સૂજે?
ના, જરાય નહીં. પંડ્યા બાબતે ખૂબ સ્પષ્ટ છે. એ કહે છે કે આવી પૂર્ણ રસની સ્થિતિમાં મોઢામાંથી ફક્ત અ કેવા ઉદ્ગારો નીકળે, હાસ, રે, હે, ઓ, વાહ જેવા ટૂંકા, એકદમ સ્વયંસ્ફુરિત ઉદ્ગારો. આ કોઈ વિચારેલી વાત નથી, પણ લાગણીનો સીધો, કોઈ કાબુ વગરનો ઉભરો છે. જ્યારે એ તીવ્રતા થોડી ઓછી થાય, જ્યારે વ્યક્તિને ફરીથી ભાન આવે કે હું અનુભવી રહ્યો છું, ત્યારે જ ટૂંકા સાવ સાદા વાક્યો મનમાં આવે, જેમ કે હે મોહિની, હું તારા રૂપમાં ડૂબી ગયો છું, અથવા ઓ જગતના નાથ, તારી કળા અકળ છે. આ પણ જુઓ, લાંબા વર્ણનો નથી પણ ભાવનો સીધો પડઘો છે.
અહીંયા એક ખૂબ જ રસપ્રદ મુદ્દો આવે છે અને કદાચ થોડો આશ્ચર્યજનક પણ. પંડ્યા કહે છે કે આ પૂર્ણ રસનો અનુભવ એટલો શુદ્ધ, એટલો તીવ્ર અને આત્મવિલીન હોય છે કે એને કવિતાના શબ્દોથી ચિતરી શકાતો નથી. આ થોડો વિરોધાભાસી નથી લાગતું? આપણે તો મોટાભાગે કવિતાને જ ભાવનાઓની શ્રેષ્ઠ અભિવ્યક્તિ માનીએ છીએ ને?
ખરેખર, અને આ પંડ્યાના વિશ્લેષણનો એક એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર છે. એમનો તર્ક સમજવા જેવું છે. એ કહે છે કે કવિતા રસનું સીધું ચિત્રણ નથી કરી શકતી. કવિતા શું કરે? એ રસ કોઈ માણસના હૃદયમાં કેવી રીતે જાગે છે અને જાગ્યા પછી એના વિચાર, વાણી અને કર્મો દ્વારા એ કેવી રીતે બહાર આવે છે એનું વર્ણન કરે છે. આ વર્ણન દ્વારા એ આપણને મૂળ રસનું ભાન કરાવે છે, એની યાદ અપાવે છે. પણ પેલી જે પૂર્ણ રસની અવસ્થા છે, જેમાં અનુભવ કરનાર, અનુભવ અને અનુભવનો વિષય બધું એક થઈ જાય છે,
હા,
તેમાં તો વિચાર, વાણી અને કર્મ ત્રણે હોતા જ નથી. તો પછી કવિ, જે પોતે શબ્દો અને વિચારોના માધ્યમથી જ કામ કરે છે, એ આ વિચાર, વાણી, કર્મ વગરની શુદ્ધ અનુભૂતિનું વર્ણન કરે કેવી રીતે?
બરાબર. જો કવિતા આ શુદ્ધ રસને પકડી નથી શકતી, તો પછી આ અનુભવ બીજા સુધી પહોંચાડવાનો કોઈ રસ્તો છે કે માત્ર વ્યક્તિગત અનુભૂતિ બનીને જ રહી જાય?
અહીં જ પંડ્યા રાગ એટલે કે સંગીતની શક્તિની વાત લાવે છે. એ કુદરતના એક અગમ્ય નિયમની વાત કરે છે. નિયમ એવો છે કે રૂપ જે દેખાય, રાગ જે સંભળાય અને વિચાર જે સમજાય, આ ત્રણેય ભલે અલગ માધ્યમો છે, પણ એ મન પર એક સરખી અસર કરી શકે છે. જેમ કોઈ ખાસ રંગ ઉદાસી જગાવે, ગુલાબ પ્રેમની લાગણી જગાવે, એમ દરેક રસની પૂર્ણ અવસ્થા માટે પણ ચોક્કસ રાગ કે સૂર હોય છે. એ રાગ સાંભળવાથી સીધું જ એ રસનું ભાન થાય છે. પંડ્યાના શબ્દોમાં કહીએ તો કાર્ય ઉપરથી કારણનું સ્મરણ થવું. અહીં રાગ એ કાર્ય છે અને એને સાંભળીને એને લગતો રસ, કારણ આપણામાં જાગે છે અથવા એની યાદ તાજી થાય છે.
એટલે પંડ્યા એમ કહેવા માંગે છે કે શબ્દો જે કામ વર્ણન દ્વારા આમ પરોક્ષ રીતે કરે છે, એ જ કામ રાગ સીધી રીતે અનુભૂતિ જગાવીને કરે છે. સંગીતમાં ભાવ જગાવવાની આટલી સીધી શક્તિ છે?
હા, ડેના વિશ્લેષણનો સારાંશ બરાબર આ જ છે. રાગથી પૂર્ણ રસ જામે છે. જો કોઈ વ્યક્તિ કોઈ ભાવ અનુભવી રહી હોય અને તેને લગતો રાગ સાંભળે તો એનો રસ એકદમ પૂર્ણતા પામે, છલકાઈ જાય. એ તો ત્યાં સુધી માને છે કે રાગનો જન્મ જ કદાચ સ્વાભાવિક રીતે રસના આવેશમાંથી થયો હશે. જ્યારે આત્મા રસથી છલકાય ત્યારે સહજ રીતે જ એવા ભાવવાળા સૂર બહાર કાઢે. એટલે જ રાગમાં રડાવવાની, હસાવવાની, ઉત્સાહિત કરવાની જબરદસ્ત શક્તિ રહેલી છે અને એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી.
પણ શું આજે પણ આપણને રાગની આવી જાદુઈ અસર જોવા મળે છે? આપણે સંગીત સાંભળીએ છીએ, મજા આવે છે, પણ શું એ આપણને પંડ્યા વર્ણવે છે એ લેવલ પર હચમચાવી દે છે?
આ પ્રશ્ન ખુદ પંડ્યાએ એમના સમયમાં, એટલે કે 1867માં પણ ઉઠાવ્યો હતો. એ સ્વીકારે છે કે એમના સમયના જે સુધરેલા દેશો હતા, જ્યાં તર્ક અને વિવેકબુદ્ધિનું જોર વધ્યું હતું, ત્યાં લાગણીઓ થોડી એમ કહો કે કરમાઈ ગઈ હતી. ફક્ત ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ રસ માણવાની શક્તિ ઘટી ગઈ હતી. બીજું કારણ એ આપે છે કે રાગ પોતે પણ એના મૂળ સ્વાભાવિક આવેશમાંથી નીકળીને હવે વધુ પડતા નિયમબદ્ધ અને કદાચ થોડા ઠંડા પડી ગયા હતા. એમાં તાલમેલ્યું, મતલબ કે યાંત્રિકતા વધી ગઈ હતી.
ઓહ, તો આનો અર્થ એમ થયો કે રાગની અસરકારકતા હવે રહી જ નથી? શું પંડ્યાનો સિદ્ધાંત હવે ઓછો લાગુ પડે?
ના, પંડ્યા એમ નથી કહેતા કે રાગની અસર સાવ જતી રહી છે. એ નોંધે છે કે હજી પણ રાગ દ્વારા દબાયેલું પ્રેમનું દર્દ આંસુ બનીને વહે છે, શૃંગારની મસ્તીને પોષણ મળે છે, ભક્તિભાવ જાગે છે અને ક્યારેક દેશાભિમાન જેવી ભાવનાઓ પણ રાગના પ્રભાવથી જાગી ઉઠે છે. પણ એ ઉમેરે છે કે આવી તીવ્ર અસર માત્ર રાગથી, એટલે કે કવિતાના શબ્દોની મદદ વગર થવી હવે અસાધારણ બની ગઈ છે. મોટાભાગના લોકોને કાં તો રાગની મીઠાશ ગમે છે અથવા બહુ કંઈ ખાસ અસર થતી નથી, એમનું કહેવું છે.
તો પરિસ્થિતિ એવી થઈ કે પૂર્ણ રસ કવિતાથી વર્ણવી શકાતો નથી અને શુદ્ધ રાગની સીધી અસર પણ હવે પહેલા જેવી નથી રહી, મર્યાદિત થઈ ગઈ છે. તો પછી કલાકાર પોતાની અનુભૂતિ બીજાઓ સુધી પહોંચાડે કેવી રીતે? રસ્તો શું?
આજે મડાગાંઠ છે ને, એનો ઉકેલ પંડ્યા ગાયન કવિતા, એટલે કે લિરિકલ પોએટ્રીમાં જુએ છે. આ એક પ્રકારનો સમન્વય છે એમ સમજો. પંડ્યા કહે છે કે રાગ જે ભાવ જગાવી શકે છે તેને સ્થાયી બનાવવા અને જેમનામાં રસનો સીધો અનુભવ કરવાની ક્ષમતા કદાચ ઓછી છે એમના સુધી પહોંચાડવા માટે કવિતાની મદદ જરૂરી બને છે. રાગ ક્ષણિક અસર કરી શકે અથવા અમુક સંવેદનશીલ લોકો સુધી જ પહોંચે, પણ શબ્દો તેને વધુ વ્યાપક અને કાયમી બનાવે છે.
એટલે ગાયન કવિતા એ રાગ અને શબ્દનું સહિયારું સર્જન થયું, જ્યાં બંને એકબીજાના પૂરક બને.
હા, પણ પંડ્યા એક વાત પર ખૂબ ભાર મૂકે છે. ગાયન કવિતામાં પ્રાધાન્ય હંમેશા રાગનું જ રહેવું જોઈએ. યાદ કરો પેલા ટૂંકા સાદા વાક્યો જે રસના ઉભરા પછી થોડું ભાન આવતા મનમાં ઉગે છે?
હા,
પંડ્યા કહે છે એવા વાક્ય તે ગાયન કવિતા. કવિ શું કરે? એ ભાવને અનુરૂપ રાગ પસંદ કરે અને તેમાં પેલા સાવ સાદા વિચારોને સ્વાભાવિક રીતે ગોઠવી દે. રાગથી શ્રોતાના મનમાં ભાવની વ્યાકુળતા તો જાગે જ છે, પણ જો શ્રોતાને તે રસનો પહેલા અનુભવ ન હોય તો રાગ કયા કારણથી આ ભાવ જગાડી રહ્યો છે તે કદાચ સ્પષ્ટ ન થાય. અહીં કવિતાના શબ્દો કામ આવે છે. તે શબ્દો ભાવનું કારણ સ્પષ્ટ કરે છે અને કારણ જાણ્યા પછી કાર્ય, એટલે કે ભાવ, ને ઓળખવું સહેલું બને છે.
આ બહુ રસપ્રદ છે. તો પછી આપણે સારી ગાયન કવિતાને ઓળખવી કેવી રીતે? જો તેમાં રાગ મુખ્ય હોય અને શબ્દો સાદા હોય તો એના લક્ષણો શું?
પંડ્યા આ માટે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પહેલું લક્ષણ, ગાયન કવિતાને રાગ વગર ફક્ત વાંચવાથી કદાચ કંટાળો આવે, કારણ કે રાગ એનો જીવ છે. શબ્દો તો ફક્ત ભાવ અવસ્થા યાદ કરાવવા માટે જ છે. તેથી એની ખરી ખૂબી વિચારની સાદાઈ અને શબ્દરચનાની સરળતામાં છે. એમાં કોઈ ઊંડી ફિલોસોફી કે જટિલ તર્કની અપેક્ષા રાખવી એ ભૂલ છે.
એટલે કે અલંકારોનો ભપકો, લાંબા લાંબા વર્ણનો કે બૌદ્ધિક દલીલો, એ બધાને અહું સ્થાન નથી. એના બદલે શું હોય?
બિલકુલ નહીં. પંડ્યાના મતે શુદ્ધ ગાયન કવિતામાં વિચાર ફક્ત આટલો જ, વિષય અને તેથી થતી અસર, અને એ અસરનું પણ લાંબુ વર્ણન નહીં, બસ એક બે શબ્દોમાં ઓળખાઈ જાય એટલું જ. શબ્દોની ગોઠવણ પણ તાર્કિક ક્રમમાં હોવી જરૂરી નથી. ઉલટાનું પંડ્યાજીને ભૂષણ ગણે છે તે સાંભળો. શબ્દોની પુનરુક્તિ કરવી, ગાયનમાં શબ્દોને ખેંચીને લાંબા કરવા,
અચ્છા
હા, વાક્ય અધૂરું છોડી દેવું, એક જ અર્થના ઘણા વિશેષણો વાપરવા, એક જ વિચારને જુદી જુદી રીતે કહેવો, આ બધું ગાયન કવિતા માટે સ્વાભાવિક અને જરૂરી છે. એ એના ઘરેણા છે, દૂષણ નથી.
આ તો પરંપરાગત કાવ્યશાસ્ત્રના નિયમોથી સાવ ઉલટું લાગે છે. પુનરુક્તિ તો સામાન્ય રીતે કાવ્ય દોષ ગણાય ને, અહીં એ ભૂષણ કેવી રીતે બની ગયું?
કારણ કે અહીં ધ્યેય બુદ્ધિને સંતોષવાનો નથી, પણ ભાવને જગાડવાનો અને ટકાવી રાખવાનો છે, જેમાં રાગ મુખ્ય મદદ કરે છે. આ જે દોષ જેવા લાગતા તત્વો છે, એ ખરેખર રાગ અને ભાવને પોષવામાં મદદ કરે છે. પંડ્યા ખૂબ ભારપૂર્વક કહે છે કે પંડિતતાઈથી ભરેલા આમ કસીને લખેલા વાક્યો ગાયન કવિતામાં વાપરવા એ સૌથી મોટી મૂર્ખાઈ છે. સંબોધનોને લંબાવવા, રસમય શબ્દોને તાલની જગ્યાએ ભારપૂર્વક મૂકવા, મુખ્ય ભાવ દર્શાવતા શબ્દને ગાયકીમાં ખૂબ લંબાવવો, આ બધું ગાયન કવિતાની પ્રકૃતિને અનુરૂપ છે. મુખ્ય વાત એ કે ગાયનનું પ્રાધાન્ય જળવાવું જોઈએ. અને અંતે પંડ્યા ગાયન કવિતાની એક મર્યાદા પણ સ્પષ્ટ કરે છે. તે કહે છે કે ગાયન કવિતા સ્વભાવે તૂટક હોય છે, એટલે કે તે બદલાતા જગતના કોઈ એક ક્ષણના, કોઈ એક સ્થાનના રૂપનું દર્શન કરાવે છે. એ ક્ષણિક ભાવનું ચિત્ર છે. એનાથી કોઈ વસ્તુના સ્થાયી સાર્વત્રિક સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એ કામ માટે તો પછી વીર કાવ્યો કે નાટકો જેવા મોટા સ્વરૂપો છે.
અને શું ગાયન કવિતા અમુક ચોક્કસ ભાવો માટે જ, જેમ કે શૃંગાર રસ, વધુ યોગ્ય છે, એવું ખરું?
પંડ્યા નોંધે છે કે શૃંગાર રસ ગાયન કવિતામાં વધુ જોવા મળે છે, એ વાત સાચી, પણ એ અનિવાર્ય નથી. એ સ્પષ્ટ કરે છે કે બધા જ રસોની વીર, કરુણ, હાસ્ય, ભક્તિ, અદ્ભુત બધાની ગાયન કવિતા શક્ય છે. શરત એટલી કે તેને યોગ્ય રાગ અને ભાવવાહી સરળ શબ્દો મળે.
તો નવલરામ પંડ્યાના આ લગભગ દોઢ સદી જૂના લેખની આપણી આ ચર્ચા પરથી મુખ્ય તારણ શું કાઢી શકાય? તેઓ કલા, ભાવના અને અભિવ્યક્તિ વિશે આપણને કયો મૂળભૂત વિચાર આપવા માંગે છે?
મૂળભૂત વિચાર મારા મતે એ છે કે માનવ અનુભૂતિની જે ચરમસીમા છે, જેને પંડ્યા પૂર્ણ રસ કહે છે, તે શબ્દોની પકડથી પર છે. ભાષા તેનું વર્ણન કરી શકે, ઇશારો કરી શકે, પણ તેને સીધી રજૂ નથી કરી શકતી. આ કામ સંગીત એટલે કે રાગ વધુ સારી રીતે કરી શકે છે, કારણ કે તે ભાવ પર સીધી અસર કરે છે, અને ગાયન કવિતા એ આ બંને રાગની સીધી અસર અને શબ્દોની સ્પષ્ટતા વચ્ચેનો એક પુલ છે, એક સેતુ છે. અને તેની સફળતા શબ્દોની પંડિતાઈમાં નથી, પણ વિચારની સાદાઈ, સ્વાભાવિકતા અને રાગ સાથેના એના સંપૂર્ણ તાદાત્મ્યમાં રહેલી છે.
અને શું આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે? અત્યારે આપણે જે ગીતો સાંભળીએ છીએ, શું તેમાં પંડ્યાની વાતનો પડઘો સંભળાય છે?
ચોક્કસપણે. આજે પણ આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે કોઈ ગીતનું સંગીત કે ધૂન આપણને પહેલાં સ્પર્શી જાય છે અને એના શબ્દો કદાચ પછી સમજાય છે, અથવા ક્યારેક તો શબ્દોનો અર્થ જાણ્યા વગર પણ સંગીત આપણને ભાવવિભોર કરી દે છે. પંડ્યાનું વિશ્લેષણ આ અનુભવને સમજાવવામાં મદદ કરે છે. કદાચ આજના યુગમાં જ્યાં બધું બહુ ઝડપી અને બૌદ્ધિક વિશ્લેષણ તરફ વધુ ઝૂકેલું છે, ત્યાં પંડ્યા જેને પૂર્ણ રસ કહે છે, એવો શુદ્ધ, ઇન્દ્રિયજન્ય, ઊંડો ભાવનાત્મક અનુભવ, એની વાત અને એની શોધ વધુ મહત્વની બની જાય છે. તે યાદ અપાવે છે કે માણસ માત્ર બુદ્ધિથી નથી જીવતો, લાગણીઓ પણ એટલી જ મહત્વની છે.
ખરેખર નવલરામ પંડ્યાનું આ ચિંતન ખૂબ ઊંડું છે અને આજે પણ એટલું જ તાજગી ભર્યું લાગે છે. રસ, રાગ અને ગાયન કવિતાના સંબંધોની એમણે જે રીતે વાત કરી છે, તે કલાના આસ્વાદ અને સર્જનની પ્રક્રિયાને સમજવામાં એક નવી દિશા આપે છે.
બરાબર કહ્યું. અને આ ચર્ચાના અંતે એક પ્રશ્ન શ્રોતાઓ માટે પણ વિચારવા જેવો છે મને લાગે છે.
કયો પ્રશ્ન?
એ કે શું આપણે આજના અત્યંત બૌદ્ધિક અને ટેકનોલોજી આધારિત યુગમાં પંડ્યા જેને પૂર્ણ રસ કહે છે, એવા સહજ નિર્મળ લાગણીના ઊંડા અનુભવોથી ખરેખર દૂર થતા જઈ રહ્યા છીએ? શું આપણી વિવેકબુદ્ધિ આપણું સતત વિશ્લેષણ કરવાની વૃત્તિ આપણી ભાવનાત્મક સંવેદનશીલતાને ક્યાંક ને ક્યાંક બુઠ્ઠી બનાવી રહી છે? જેવી ચિંતા પંડ્યાએ એમના સમયમાં પણ વ્યક્ત કરી હતી, એ જ ચિંતા આજે પણ એટલી જ પ્રસ્તુત નથી?
ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન મૂક્યો તમે. આ સાથે આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે નવલરામ પંડ્યાના આ વિચારો શ્રોતાઓને રસપ્રદ લાગ્યા હશે અને કલાના અનુભવને સમજવાની કોઈક નવી દ્રષ્ટિ મળી હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.